તારીખ 8/8/1992 શ્રી દેવદ્રષ્ટિ પ્રકાશ બુલ નંબર 395-398 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 158 તારીખ 8/8/1992 શ્રી દેવદ્રષ્ટિ પ્રકાશ બુલ નંબર 395-398 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 158
પરમ શુદ્ધ નિશ્ચયને છે आत्मा बंधन का और मुक्ति का कर्ता भी नहीं है। परम शुद्ध निश्चय में से आत्मा बंधन का और मुक्ति का कर्ता नहीं है। तो विकल्प का और मोक्ष के कर्तृत्व का जोर खत्म हो जाता है। मालूम ધ્રુવ આત્મા છે એની વાત, પરમ શુદ્ધ નિશ્ચયનો જે વિષય આત્મા છે તે બંધનનો કરતા પણ નથી અને મુક્તિનો પણ કરતા નથી અથવા કોઈ પણ પરિણામનો એ કરતા નથી। ધ્રુવ છે એ પોતે જ અપરિણામી છે અથવા પરિણામ રહિત તત્વ છે। તો ધ્રુવત્વ પણ રહે પણ અધ્રુવત્વને કેવી રીતે કરે? પરિણામ તો અધ્રુવ છે, ધ્રુવપણું રાખે પણ ધ્રુવપણું રાખે અને અધ્રુવપણાને કર્યા કરે, એ વાત કેવી રીતે બને? બંધ પણ અધ્રુવ છે અને મુક્તિની પર્યાય પણ અધ્રુવ છે, કેવી રીતે? પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો જે ધ્રુવ આત્મા છે એમ વિશ્વાસ ધ્રુવી ઉત્તમ છે, એમાં જે ધ્રુવ તત્વ છે તે બંધનની પર્યાય રૂપ અધ્રુવ ભાવ કે મુક્તિની પર્યાય રૂપ અધ્રુવ ભાવ, એ બંનેને કરતો નથી, કરતો નથી એટલું નહીં કરી શકતો પણ નથી એમ લેવું, કરતો તો નથી તે રૂપ થતો તો નથી પણ કરી શકતો પણ નથી। એની સન્મુખ થાય છે અવલંબન, એટલે એમાં હું પણ કરે છે એટલી વાત છે, તે પર્યાય એમાં હું પણ કરે છે, જે પર્યાય કરે છે તે હું પણ કરે છે, પણ હું પણ કરે છે એ પર્યાય કરે છે, તો કઈ કરવું હોય તો કર, તારે પર્યાય ને મારું ધ્યાન કરવું હોય તો કરે, મને ધ્રુવને એની અપેક્ષા નથી। જો પર્યાય ધ્યાન કરે કે અવલંબન લઈએ તો ધ્રુવમાં કઈ વધે, ધ્રુવને કઈ લાભ થાય, અને પર્યાય ધ્રુવનું અવલંબન ન લઈએ તો ધ્રુવને કઈ નુકસાન થાય કે ન થાય? ધ્રુવ તો જેવું છે એવું એ પણ પર્યાય છે,
પર્યાય બોલે કે ધ્રુવ પર્યાય મારું ધ્યાન કરે તો કરે, પર્યાય પોતે બોલે,
આપણો પર્યાય જીવની પર્યાય નો તો વાચા નથી, જીવની પર્યાય ને છે વાચા, એ તો એક કલ્પના કરવાની છે, આશા અલંકાર છે, પોતે ધ્રુવપણાના ભાવમાં આવી જાય છે, પોતે ધ્રુવપણાના ભાવમાં આવી જાય છે, છતાં અધ્રુવ તો અધ્રુવ જ રહેશે, અધ્રુવ કઈ ધ્રુવ ન થાય, અન્ય મતમાં નથી આવતો, ભગવાનને નું એવું ભજન કરે, ભગવાન નું એવું ભજન કરે કે પોતે પોતાની શુદ્ધ બુદ્ધ ભૂલી જાય, પોતે પોતાની
ભૂલી જાય,
શુદ્ધ બુદ્ધ ભૂલી જાય, પોતાની જાતને ભૂલી જાય, એટલે કે ખાવાનું ભૂલી જાય, પીવાનું ભૂલી જાય, ઊંઘવાનું ભૂલી જાય, બીજો પણ વ્યવહાર ભૂલી જાય. એનો અર્થ કે માણસ મટી ગયો છે કઈ. એને પૂછો તો શું થયું કે ભાઈ ભગવાન મય પરમાત્મા મય હું તો થઈ ગયો છું. એ ભાવમાં એવું થાય છે, પર્યાય ભાવમાં એવું થાય છે. વાછડા ને બચાવવા માટે ગાય પોતાની જાતને ભૂલી જાય છે, એને ખબર નથી કે સિંહ ની સામે ગાય નો થઈ એ તો હું ન થઈ શકું, સિંહ ને હું કઈ પછાડી શકીશ નહીં, પણ સુંગડો મારે કે ન મારે. ગુરુ નો અનુભવ એવું સાહસ કોણ કરે, પોતાના પ્રાણ નો ભોગ કોણ આપે. પોતાનું સ્વરૂપ પણ એવું ગૌરવ બનતું છે. એનો પ્રેમ કર્યો નથી, રાગ નો અને જડ નો પ્રેમ કર્યો. હવે આમ આ પ્રતિપાદન કરવાનું પ્રયોજન શું છે? પરમ શુદ્ધ ના નિશ્ચય, પરમ શુદ્ધ નિશ્ચય ના વિષયભૂત આત્માનું પ્રતિપાદન એમ કર્યું કે તે બંધન એ મુક્તિના પરિણામનો કરતા નથી, તો એવું પ્રતિપાદન કરવાનું પ્રયોજન શું? કે વિકલ્પનો અને મોક્ષના કરતાપણાનું જોર ખતમ કરવું છે. આ એનું પ્રયોજન છે. જીવ મેં વિકલ્પ છોડ્યો જાતો નથી, છેવટે બીજા વિકલ્પ બદલી નાખે તો ધર્મના ક્ષેત્રમાં આવીને મોક્ષના વિકલ્પને મળી દે છે. તો કે એ જોર ખતમ કરી નાખ્યું, પર્યાય ના કર્તૃત્વનું જોર. પછી તે પર્યાય સામાન્ય વિકલ્પ હોય કે મોક્ષ કરવાનો વિકલ્પ હોય, એનું જોર ખતમ કરી નાખ્યું. અને વસ્તુ સ્થિતિ એમ છે, જો પોતાના મૂળ સ્વરૂપને જોવે તો એને પર્યાયનું કર્તૃત્વ ન રહે. પોતાના ધ્રુવ સ્વરૂપને જે જુએ તેને પર્યાયનું કર્તૃત્વ ન રહે. કેમ કે એને સ્પષ્ટ ભાષે છે કે પર્યાય સ્વયં થાય છે એના સંસ્કાર પોતે. હું ધ્રુવ છું ક્યાંથી ક્યાંથી એને કરવાનો હતો? હું તો એને કરી શકતો નથી, માટે હું એ કરું 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 એ વાત છે, હું કરું હું કરું હું કરું એ વાત એને છૂટી જાય છે, છૂટી જાય છે. જે વસ્તુ અશક્ય હોય એને કરવાની કોઈ મહેનત કરતું નથી, ભોગાવવાની રેતીમાં તેલથી તેલ નીકળે નહીં, નીકળે
નીકળે.
હવે એને પીસે, કોઈ ઘાણીમાં નાખીને પીસે તો તેલ ન નીકળે. કોઈ તો ભાઈ એમાં તેલ હોય તો નીકળે ને, પણ અશક્યને શક્ય કરવા પ્રયત્ન ન થાય. આ જ્ઞાન જ પર્યાપ્ત છે, વૃથા પરિશ્રમ છોડાવવા માટે જ્ઞાન પર્યાપ્ત છે. હવે અહીંથી આગળ ચાલો કે જળ પરમાણુમાં સુખ નામનો ગુણ કે પર્યાય નથી, તો તેમાંથી સુખની પ્રાપ્તિ થવી તે અશક્ય છે. જો એમ ખબર પડે તો જળમાંથી સુખ લેવાનો જે પરિણામ આવે છે એનું જોર ખલાસ થઈ જાય. પરિણામ જલ્દી નહીં મટે પણ જોર ચાલુ મટી જશે. તો પરદ્રવ્યનું કર્તૃત્વ સ્થિતિ, આમ કરીને સુખ મેળવો, આમ કરીને સુખ મેળવો, આમ કરીને સુખ મેળવો, એ કરું પરદ્રવ્યનું કરતા પણ. હવે એમ કહે છે કે તારા સ્વભાવને જો, વિતરાગી સ્વભાવને જો, તો વિતરાગી સ્વભાવ વડે રાગ નથી કરી શકાતો. એમાં જે ગુણધર્મ હોય તેને ત્યાં પર્યાય થાય, પણ એમાં રાગ કરવાનો કોઈ ગુણધર્મ નથી. માટે એ સ્વભાવ વડે રાગને કરી શકાતો નથી. રાગ કરવો અશક્ય છે. માટે રાગને હું કરું, હું કરું, આવો રાગ કરો, આવો રાગ કરો, એનું જોર છૂટી જશે. તો કે રાગ ન કરું પણ ધર્મ તો કરું ને, મોક્ષ તો કરું ને, પુરુષાર્થ તો કરું ને. તો કે એક સમય ની પર્યાય ને તું કરી શકતો નથી. જો તારા ધ્રુવ ને, તારું સ્વરૂપ તો ધ્રુવ છે, મૂળ સ્વરૂપ તો તારું
ધ્રુવ છે,
ધ્રુવ છે. એક સમય ની પર્યાય ના કરતા પણ આના જોર ને તોડી ના પર્યાય તોડી સ્વયં થવાની તે થવાની, પણ તારે કરવાનું જોર નહીં. એ કરતું કરતું પર્યાય નું કરતું તો તે પર્યાય નું એકત્વ, તે પર્યાય નું મૂંઢ પણ તે મિથ્યા દ્રષ્ટિકોણ છે, જે અનંત સંસાર નું કારણ છે. બધા દોષ ઉપજવાનું એ કારણ છે. એટલે પરમ શુદ્ધ નિશ્ચયને ના વિષયભૂત આત્મા નું પ્રતિપાદન કર્યું કે તે બંધને મુક્તિના પરિણામ નો કરતા નથી. એટલે પરિણામ માત્ર નું કર્તૃત્વ છે એ ખતમ થઈ જાય છે, જોર ખતમ થઈ જાય છે. ત્રિકાળી મેં જમે રહે, એટલે ત્રિકાળી તે હું, હું ધ્રુવ, હું ત્રિકાળી, હું અપરિણામી, હું ધ્રુવ, એમ જે જામી રહે તો પર્યાય જી ઇધર મેં સહજી આવી ગઈ. ત્રિકાળીમાં જામી રહે તો પર્યાય પણ ત્રિકાળીમાં સહજ જ આવશે. ત્રિકાળીમાં જાણે તો પર્યાય પણ ત્રિકાળીમાં, તો ત્રિકાળી પ્રત્યે હું ત્રિકાળી એમ આવશે ને, તો પર્યાય બાજુ આવશે. હું ત્રિકાળી તો પર્યાય ભાવમાં થાય છે, આપણે પર્યાય ત્રિકાળી તરફ થઈ જઈએ આવશે, એ સહજ આવશે. આ પ્રકારે સ્વરૂપ સમીપ, સ્વરૂપ સન્મુખ થવાની વિધિ છે. હું પણ કરું ત્રિકાળીમાં, હું પણ કરું એ સ્વરૂપ સન્મુખ થવાની, કે સ્વરૂપમાં લીન થવાની એ વિધિ છે. એમ त्रिकाली शक्ति में अपनापन होते ही सभी आलंबन उखड़ जाते हैं. त्रिकाली शक्ति में पुतापन थता अन्य द्रव्य भाव में पर भाव ने पर द्रव्य में હું પણ થતું હતું એવું આલંબન
ઉખડી
જાય છે. કેમ કે બે જગ્યાએ તો હું પણ રહીએ નહીં, એક સ્વ ને એક પર છે વિરુદ્ધ. એટલે પરમાં જે આલંબન લીધો હતો એને ઉખાડવા માટે ત્રિકાળી સ્વભાવનું આલંબન લેવું. અપના પણ પોતાપણ થતાં જ, પોતાપણ કેમ થાય છે કે પોતાનું સ્વરૂપ છે માટે પોતાપણ થાય છે. પરબ્રહ્મમાં પોતાપણું થવું એ તો કૃત્રિમ છે, છતાંય કૃત્રિમતાને આદત એવી થઈ ગઈ કે સહેજે સહેજે થઈ જાય છે. શરીરમાં હું પણ, બીજા પદાર્થોમાં હું પણ, રાગમાં હું પણ, સહજ થઈ ગયું છે કે નહીં? ખરેખર તો કૃત્રિમ છે, પોતે છે નહીં ત્યાં. તો જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં તો પોતાપણાનું જ્ઞાન થાય, ત્યાં જ પોતાપણું થાય છે. પોતાપણાનું સાચું જ્ઞાન થાય ત્યાં પોતાપણું થઈ જાય છે. અને પોતાપણું છતાં બીજાનું આલંબન છૂટી જાય છે. કરવાનું છોડી દે એને જોતું ધ્રુવ જ્ઞાન કર, ધ્રુવ ને જો તો ધ્રુવ પોતા પણ ગણા છે એમ કે છે. અંતરમાં ધ્રુવ ને જોવાનો પ્રયત્ન કરવામાં આવે તો પોતાપણે હોવાથી તે પોતાપણે જણાશે, અને પોતાપણે જણાતા અન્ય દ્રવ્યનો આલંબન ઉખડી જશે એમ કે. આમ છે, કઈ કરવાનું નથી, જોવાનું છે એમ કે. કઈ કરવાનું નથી પણ માત્ર જોવાનું છે, છે એમ જોવાનું છે, બીજું કઈ નથી, કરવા ફરવાનું કઈ નથી. અને એ પણ પોતાને જોતો નથી એટલે એમ ઉપદેશ કહેવાય છે કે શું તને જો. પછી જોવાનું કાર્ય ચાલુ છે તારું, તો એને જોતો નથી તો કે તું એમ બીજાને જોવો છે ને બદલે એને જો. એની ખબર નથી, અજાણ્યા પરિચય નથી, અને એ દિશામાં કદી પણ એને કઈ વિચાર્યું પણ નથી. તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા આત્માનો વિષય, આત્માને પ્રાપ્તિનો વિષય, વિધિનો વિષય જેને કહેવાય, એ બધું જણાય ને સમજાય છે. પંદરમી ગાથામાં તો એટલો વિધિનો વિષય છે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરતા અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કરતા જ્ઞાન પ્રગટ અનુભવ ગોચર થાય. જો આત્માનો પ્રગટ અનુભવ કરવો હોય તો જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવો જોઈએ, બરાબર છે. હવે જ્ઞાન એ શાસ્ત્ર શું કરવા માંગીએ છીએ, એવું કાર્ય કરવાની ઈચ્છા છે માટે વાંચીએ છીએ. વાત સમજાય છે, વાત રૂચે છે, ગમે છે, છતાં થતું નથી એનું શું કારણ, તપાસવું તો રહ્યું કે લક્ષ્ય નથી. જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે, એ પણ કઈ લાવવું નથી ને કરવું નથી, છતાં પણ લક્ષ બીજા ઉપર હોવાથી પકડાતું નથી. એટલે પ્રથમ લક્ષ કરવું, એવો જે ઉપદેશ છે ગુરુનો, એ બહુ મહત્વપૂર્ણ વાત છે કે જ્યાં સુધી લક્ષ નહીં ફરે ત્યાં સુધી રુચિ નહીં પ્રગટે, ને ત્યાં સુધી આ જ્ઞાન સામાન્યમાં વેદનનો આવિર્ભાવ નહીં થાય, અને સ્વસંવેદન પ્રગટ નહીં થાય,
બરોબર.
એટલે પોતાનું લક્ષ્ય ક્યાં છે એ વિચારતો નથી જી, અને પર્યાયમાં કાર્ય કરવા માટે પોતે આતુર છે. શું થાય છે, આપણા મનુષ્ય જીવની ભૂમિકાનો વિચાર કરીએ તો કે એને પોતાનું આત્મહિતરૂપ કાર્ય કરવું છે, એટલા માટે આ જે સદવ્યવહાર છે શાસ્ત્ર સ્વાધ્યાય આદિ એની પ્રવૃત્તિ ચાલે છે, પણ કયા લક્ષ્ય ચાલે છે આ મહત્વનો વિષય છે. લક્ષ ન ફરે ત્યાં સુધી કાર્ય સિદ્ધિ ન થાય, આ મુદ્દાનો વિષય પ્રથમ લક્ષ નિર્ણય વેદન છે એ આવિર્ભૂત થાય, અને વિશેષ જ્ઞાનનો તીરો ભાવ. લક્ષ્મણરૂપ જે જ્ઞાનની પર્યાય છે એનો વિચાર કરીએ કે લક્ષ્યરૂપ જ્ઞાનની પર્યાય છે એ પણ સમયે સમયે પર્યાય તો કરવાનો છે. વિષય ફરતો નથી તો એનું ફળ શું, કે એનું ફળ સ્વસંવેદનને ઉપજાવવું તે નાની ને સહજ ફરીને સ્વસંવેદન કેમ આવે છે, અને સ્વરૂપ સન્મુખ થયેલાને પણ સ્વસંવેદનની પ્રાપ્તિ કેમ થાય છે? કે લક્ષ છે એની સાથે પુરુષાર્થ કામ કરે, પુરુષાર્થ લક્ષની સાથે જોડાયેલો. ઉપયોગની પ્રવૃત્તિ તો ગૌણ છે, લક્ષની સાથે પુરુષાર્થનો પ્રધાન પરિણામ, મુખ્ય પરિણામ. જો ક્યાં જાય છે? જ્યાં લક્ષ છે ત્યાં જોર જાય છે પુરુષાર્થનો. હવે આપણે આત્માનો વિચાર કરીએ કે આત્માના અનુભવ થાય એનો વિચાર કરીએ, અને લક્ષ બીજે હોય તો જોર તો બીજે જાય છે. આ કેવી રીતે સફળ થાય? આ વિચાર કેવી રીતે સફળ થાય કે ન સફળ થાય? આ નિષ્ફળતાનું કારણ આ છે, પાયાનું કારણ. પુરુષાર્થ જે બાજુ, જે બાજુ લક્ષ છે એ બાજુનો જ પુરુષાર્થ છે. સહેજે સહેજે શું લક્ષ અને રુચિ એમના ભાવે છે, અને રુચિ એમને એવી રીતે છે, લક્ષની સાથે રુચિ છે. એ પરદ્રવ્યનો પરભાવનો મહિમા પીડ્યો છે, એની રુચિ છે, એનું લક્ષ છે, અને ત્યાં પુરુષાર્થ છે. હવે આ બધી પરિસ્થિતિ આખું ટોળું ક્યાં ભેગું થયું છે? અહીંયા એકલો શું કરે? વિકલ્પ આમ જાય કે હું આત્મા છું, હું ત્રિકાળી છું, શું કરે? એને કાંઈ ન ચાલે, ટોળું બધું ત્યાં છે, જોડેનું છે, ટોળાનું છે. આમ તો એકલો વિકલ્પ છે, હું આત્મા છું, મારે સામાન્યનો આવિર્ભાવ કરવો છે, મારે અનુભવ કરવો છે, પણ એકલો એકલો શું કરે? એ વિકલ્પ કાંઈ ન કરે.
પછી
કેવી રીતે ધૂળ માંથી હાથમાં આવે? આવે કેવી રીતે?
આવે નહી.
પછી એ પરલક્ષ પૈસાનું હોય, દેહ નું હોય, રાગ નું હોય, કોઈ બી પરલક્ષ હોય, આત્મા ત્રિકાળી ને છોડીને બધું પર જ છે. પર્યાય હોય તો પર્યાયને પર કહેવાનું કારણ લક્ષ છોડાવવું છે. પર્યાય પર્યાય ક્યાં નહીં થાય, બધા લક્ષ છોડાવવું છે. આવું છે ત્રિકાળી શક્તિમાં, અનંત શક્તિ છે ને, ત્રિકાળી શક્તિ છે, ત્રણેય કાળને માટે અનંત શક્તિ છે. એમાં પોતાપણું થતા જ, એટલે પોતાપણું જણાતા જ, જાણતા થતા જ બધું અન્ય સભી આલમ ઉખડ જાતા હોય. કોઈ પણ પછી બીજું આલમ ન રહીએ, અને ક્યાંય પોતાપણું ન રહીએ. માટે ફરી ફરીને જ્ઞાનીઓએ એમ કહ્યું કે આત્માને ઓળખો, આત્માને ઓળખો, એટલે સ્વપણે એને ઓળખો, સ્વપણે એને ઓળખો. ઓળખાણમાં સ્વપણ આવે. ચર્ચા વાર્તા હોતી હૈ તો સ્પષ્ટતા હોતી હૈ. કોઈ એમ કહ્યું કે અત્યારે આપણી સાથે આ બધી ચર્ચા વાર્તા થાય છે, અમને ઘણી સ્પષ્ટતા થાય. ચર્ચા વાર્તા થતા અમને સ્પષ્ટ થાય છે. પોતે સુકાની દે કહ્યું છે, પછી એને અમે પ્રશ્ન પૂછ્યો. ચર્ચા વાર્તા ચાલે છે એટલે સ્પષ્ટતા થાય છે. આમ પોતે જે પુરુષાર્થ કરે છે એમાં સ્પષ્ટતાની અમને જરૂર નથી, અને ક્યાંક અસ્પષ્ટ રહે તો એનું પ્રયોજન નથી અમને. પણ કોઈ પ્રશ્ન સામે આવે કે બધું સ્પષ્ટતા જવાબ આપવો પડે વિચારીને. फिर भी आप चर्चा आदि का निषेध क्यों करते हो? आप एम कहो छो कि चर्चा वार्ता थाय छे त्यारे विषय स्पष्ट थाय छे, खुले छे, અને પાછા આપ તો ચર્ચા વાર્તા નો નિષેધ કરો છો? હરક્ષણ પગ પગ પર કરનાર, પગલે પગલે નિષેધ કરો, વિકલ્પ છે ને? સ્પષ્ટતામાં પણ વિકલ્પ છે, સ્પષ્ટતાનો ખરેખર પ્રયોગ જ નથી એમ કે છે. ઠીક, ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે અને આપણને ઘણી સ્પષ્ટ સમજવામાં આવી. પેલા એ તો નહોતો સ્પષ્ટ, શું કર્યું કર્યું કઈ માટે સ્પષ્ટ નું પ્રયોજન નથી. આમ છે નીકળ્યું, પણ આપણે એમ સ્પષ્ટતા માગીએ છીએ. સ્વાધ્યાયમાં આપણી રીતે શું છે પદ્ધતિ આદર્શ જે કહીએ,
હજી
સ્પષ્ટ કરો, સ્પષ્ટ ન થતું હોય તો કે દ્રષ્ટાંત આપીને હજી સ્પષ્ટ
કરો.
વિષય છે એ સૂક્ષ્મ છે, અધ્યાત્મનો અને વિધિનો વિષય છે એ
સૂક્ષ્મ છે.
સૂક્ષ્મ સૂક્ષ્મ વિષયને તમે સ્થૂળ કરો, શું કે છે પ્રશ્ન કરનાર? શું કે છે? હે, સૂક્ષ્મ વિષયને તમે સ્થૂળ કરો. તો સૂક્ષ્મને સ્થૂળતામાં લઈ જાઓ તો એ ક્યાંય થઈ જાય? માટે એવી રીતે સ્પષ્ટતા કરાવવી જોઈએ નહીં. બીજું શું કે સ્પષ્ટતામાં શું થાય છે? મનમાં મનનો વિચાર છે ને સ્પષ્ટતામાં, તો હવે મૂળ વિષય મનાતી જ છે. સ્વભાવનો અને સ્વભાવની પ્રાપ્તિનો મૂળ વિષય તો મનાતી જ છે. હવે જે મનાતીત વિષય છે એને મનમાં પૂરવો છે, મનમાં લાવીને પૂરવી હોય કેવી રીતે થશે? મનની મર્યાદામાં લાવવો હોય તો એટલે પ્રયત્ન ખોટો, સ્પષ્ટતા કરાવવાનો પ્રયત્ન
ખોટો છે.
આમ એનો વાંધો નહીં, ન સમજાય તે કહે પૂછે, પણ એને પોતે પણ સમજવાની રીત પકડવી જોઈએ. પૂછી પૂછીને જ્ઞાનને પરલક્ષમાં લંબાવી લંબાવીને જે સમજવાની પદ્ધતિ છે એના બદલે જે વાતનું વાચ્ય છે એ બાજુ ઉપયોગને લઈ જવો જોઈએ. હવે આપણે કાલે જ વાત ચાલી કે વિકલ્પમાં દુઃખ છે, દુઃખ લાગવું જોઈએ. તો જ્ઞાનને વિકલ્પ ઉપર મૂકવું જોઈએ ને ઉપયોગને, કે આમાં દુઃખ છે કે નહીં ત્યાં તપાસવું જોઈએ કે નહીં. એના બદલે યુક્તિ આગમથી સંમત કરી લે છે અને માને કે મને સ્પષ્ટતા થઈ ગઈ, કેમ કે યુક્તિ ના આગમ ભાઈ બરાબર કહે છે, મને સ્પષ્ટ થઈ ગયું હું હાથમાં આવ્યું
કઈ નહીં.
તો જે નાસ્તિનો વિષય છે કે રાગમાં દુઃખ નથી લાગતું અને સ્પષ્ટ થઈ ગયું, એ સ્પષ્ટતા શું કામની? એવી રીતે સ્પષ્ટતા ની માગવી જોઈએ. જ્ઞાનની સ્પષ્ટતા આ બધા ભાવો અનુભવનો વિષય હોવાને લીધે પોતાના અનુભવમાંથી જાવું જોઈએ. વિકલ્પમાં દુઃખ છે અને દુઃખ અનુભવનો વિષય છે તો મને વિકલ્પમાં દુઃખ કેમ લાગતું નથી, એ બધું ઉપયોગને એને પરિચય કરવો જોઈએ. વિકલ્પનો કામ દુઃખ છે કે નહીં શોધે તો ખરો, યુક્તિ આગળથી જાણીને સંતોષ માની લે, એના બદલે એને ખોજે શોધે, સમજવાની એ રીત હોવી જોઈએ. પ્રયોગના કાળમાં આ વિષય જેટલો સ્પષ્ટ થાય છે એટલો ગમે એટલો સ્વાધ્યાય શાસ્ત્ર વાંચન કરે એને સ્પષ્ટ ન થાય. હજાર વખત જોવે અને હજાર વખત વિચાર કરે કે બોણા ઉપર વેલણ ફેરવીને રોટલીને ગોળ કરવી, પણ એનો પ્રયોગ ન કરે કેવી આવડે એને? આખી જિંદગી કોઈ રોટલીને વણતા હોય એને જોયા કરે અને એના એના પુસ્તકો વાંચે, બધું મોઢા કરી દે, એને રોટલી કેવી આવડે? એ કયો
ન આવડે,
કોઈ ન આવડે. પ્રયોગ નજરે જોવે તો એના પ્રયોગ એને કરવો પડે, નજરે જોઈએ ન કામ આવે.
બરોબર.
એ વિષય જેવો છે કે જે પ્રયોગમાં સમજાય તે જોવાથી અને વાંચવાથી નથી સમજાય. પ્રેક્ટિસ થઈ ગયા પછી તો દુનિયા આખી દુનિયાની પંચાયત કરતા કરતા રોતી થઈ જાય. રસ્તા રસ્તા થાય ને રોતા રોતા થાય, અને આખી દુનિયાની પંચાયત કરતા કરતા થાય, ગમે એવા ટેન્શનમાં થઈ જાય, વાંધો ન આવે, કેમ કે બહુ સરસ થઈ જાય છે. અને નહીં તો 70માં વર્ષે ન આવડે, 7માં વર્ષે આવડે, 70માં વર્ષે
ન આવડે.
એ તો સ્પષ્ટ આ રીતે કરવી જોઈએ. પૂછી પૂછી ને નહીં, જે કહે છે, જે શાસ્ત્ર કહે છે, જે જ્ઞાની કહે છે, એ વાતને અનુભવ ગમ્ય કરવી જોઈએ, અનુભવમાં લેવી જોઈએ. જ્ઞાન અનુભવમાં આવે છે, રાગ અનુભવમાં આવે છે, સ્વભાવ અનુભવમાં આવે છે, ને વિભાવ અનુભવમાં આવે છે. પછી અનુભવનો વિષય અનુભવમાં લીધા વગર સમજવો છે, એથી સમજાય ગયો છે. રોટલી જોતા જોતા કેટલી રોટલી આવડે, એના જેવી વાત છે. દરેક ક્ષણે અને દરેક પર્યાય કરવો જોઈએ એમ કે છે, કેમ કે જ્ઞાન એવા જ નથી લંબાવવું. શાસ્ત્ર વાંચીને જ્ઞાન ને આત્મામાં લઈ જવું છે, શાસ્ત્રમાં નથી લંબાવવું એમ કે શાસ્ત્રોમાં પણ એમ કહ્યું છે કે જે શાસ્ત્ર તો આત્મા સંબંધીના વાંચે છે પણ આત્માનો અનુભવ કરતો નથી તે મૂર્ખ છે. શું કહે છે શાસ્ત્ર? એમ કે છે કે તે મૂર્ખ છે. મૂર્ખ એટલા માટે કીધો કે તો પછી શાસ્ત્ર વાંચ્યું શું કરવા? જો શાસ્ત્ર વાંચીને આત્માનુભવ ન કરતો હતો તો શાસ્ત્ર વાંચવાનું તારું પ્રયોજન શું છે? કેમ એ દિશાનો પ્રયત્ન નથી કરતો એમ છે? શું તારે શાસ્ત્ર વાંચવાનું જ પ્રયોજન છે? શું શાસ્ત્ર તારે ધારવાનું જ પ્રયોજન છે? શું તારે એ સંબંધી કોઈને વાત કરવાનું પ્રયોજન છે? તારે તારું જાણકણું દેખાડવાનું પ્રયોજન શું છે? તારું કે અનુભવ કરવાનું પ્રયોજન? ઇધર સ્વરૂપ મે ઢલતા જાતા હૈ તો નિષેધ હોતા જાતા હૈ. આ બાજુ આવે છે તો બાપ આ બાજુ નિષેધ થાય છે. ખરેખર તો શાસ્ત્રોમાં પણ અનુભવ જ્ઞાનની સ્પષ્ટતા અનુભવ પદ્ધતિ છે. એ પદ્ધતિ અંગીકાર નહીં કરવાને બદલે અન્યથા પદ્ધતિથી એ શાસ્ત્ર ઊંચાય છે એનો નિષેધ છે. શાસ્ત્ર તો અનુભવ પદ્ધતિથી અનુભવ પુરુષો એ લખાય લખેલા છે. તો જેને જે લખનારની જે પદ્ધતિ છે એ પદ્ધતિ વાંચવા કે બીજી પદ્ધતિ એ વાંચવા? એ ખોટી પદ્ધતિનો નિષેધ છે. સાજી પદ્ધતિ એ વાંચે એટલે શાસ્ત્ર નો બાજુનો ઉપયોગ ગમ છે. અંદરમાં આવવાનો એ બહારનો નિષેધ કરવાનો, અંદરમાં આવશે તે બહારનો નિષેધ. જેમ જેમ સ્વરૂપમાં ઢળતો જાય છે ઘી તેમ તેમ તેનો નિષેધ થતો જાય છે. અંતર્મુખ થઈ શકે કે અંતરમાં સ્વરૂપ ની અપેક્ષા છે અંતર્મુખ થવામાં, અને બારમાં પદ્ર ને પ્રભાવ ની ઉપેક્ષા છે માટે અંતર્મુખ થવાય છે. નિરંતર વર્તે છે, વારંવાર વર્તે છે અથવા નિરંતર વર્તે છે. એક માણસ ને જેલમાં નાખો, શું કર્યું?
જેલમાં
ગુનાનો આરોપ મૂકે ને, કે સારા માણસ હોય તેને જેલમાં લઈ જાય, એક વાર તો પૂરી ગયા એના ઉપર આરોપ આવે, તો પછી એને જેલમાં રહેવાનો નિરંતર નિષેધ વર્તે, તો થોડો કઈ સારું લાગી જાય એને.
નિરંતર જેલમાં છૂટવું, નિરંતર વર્તે.
હું અહીંથી ક્યારે છૂટું છું? આ સિવાય એની પરિણતિમાં બીજું શું હોય? કયો ખાય ત્યારે પણ એ, ને સુવે ત્યારે પણ એ, નબળો પડે ત્યારે એ. એને બારમાં એટલું મહત્વનું કામ હોય ત્યારે એને અહીંયા પૂર્યા હોય, ભાઈ આને એર કન્ડિશન માં સોફા સેટ માં રાખો, પેલું કામ એનું બંધ કરાવો, એને મહત્વ ઓલા કામ નું છે કે આમાં રહેવાનું છે? મહત્વપૂર્ણ માણસ હોય ત્યારે એને એ રીતે જેલમાં નાખે
નાખે,
એમાં કોઈ મૂર્ખામી કરે એવો બધા કામ ભલે પડતા રહી. આપણને તો અહીંયા અમારી કન્ડિશન સોફા મળ્યા છે ને,
ગાંડો કહેવાય,
મૂર્ખ કહેવાય કે બીજું કહેવાય? એવું થયું સંસારની જેલમાં પડ્યો છે, પણ સોફા સેટ ને એર કન્ડિશન મળ્યા એટલે રાજી થઈ ગયો, અને મહત્વનું કાર્ય છૂટી ગયો. પછી કોઈ સારો નેપકિન ખરીદે એમાં રાજી થાય, સારો અછાર ખરીદે એમાં રાજી થાય, પોતાની ફરજ ભૂલી જાય. અહીંયા કે એ નિશ્ચિત સહેજે સહેજે પર્યાય પર્યાય અને ક્ષણે ક્ષણે થવો જોઈએ, હોવો જોઈએ અથવા કરવો જોઈએ, બધું એક જ વાત નથી કરતા, એને કરવો જોઈએ એમ કે બાકી સહેજે થાય છે એટલે હોતા જતા એમ કહ્યું. પછી પછી એમ કહ્યું કે અંદર ઘડવાથી આ સહેજે થઈ જાય છે. પ્રશ્ન આપતી બાત ને ક્રમ આતા નહીં, આપ તો એકદમ અક્રમ કી બાત કરતે હો, ધીમે 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 આગળ વધવું, પહેલા આમ કરવું, પહેલા આમ કરવું, પહેલા આમ કરવું, મુમુક્ષુતામાં પહેલા આમ કરવું, પહેલા આવા મુમુક્ષુ થવું, એમ પાત્રતાની ને ક્રમની તો વાત લેતા નથી, સીધો આત્માનો અનુભવ કરવાની વાત કરો છો. ઉત્તર ક્રમ ફ્રમ ક્યાં, અક્રમ કોઈ એટલે સ્વભાવ, કે પછી વિધિ ના લીધે, પાત્રતા ના લીધે, પર્યાય ના લીધે. સ્વભાવ તો અનાદિ અનંત એક રૂપ છે, એમાં ક્યાં ક્રમ છે? એને પકડો ને, કે બાકીનો જે ક્રમ છે એ સંયમ થઈ જશે. અક્રમ ને ઓળખો એટલે બાકીનો ક્રમ, ગુણસ્થાન આદિ નો, મુક્ષુતા આદિ નો ક્રમ બધું સંયમ થઈ જશે. પૂર્ણતાના લક્ષ્ય પૂર્વક પછી જે સ્વરૂપ નું અવલંબન આવે છે એટલે છેક સુધી નો અક્રમ બધો
ચાલુ
થઈ જાય છે. એટલે સ્વરૂપ ને અક્રમ લીધો છે, જે અવલંબન નો વિષય છે એને અક્રમ લીધો. ચોખટે કરી છે કે પરિણામ કે ક્રમ કા વિષય માત્ર ધ્યાન ને કહા હે. પરિણામ ના ક્રમ નો વિષય આવે તો પણ એ જાણવાનો અને નિરમણી કરવા માટે જાણવાનો વિષય છે. આપણે ક્રમ માં ભૂલતા નથી ને, એટલે નિરમણી કરવા માટે જાણવાનો વિષય છે. પણ જોર દેવું, વજન દેવું, અવલંબન દેવું, અવલંબન આપવું એમ નહીં થવું જોઈએ. શું પરિણામમાં જે ક્રમનો વિષય છે એ પણ જોર દઈને અવલંબન લેવાનો વિષય નથી, એ પણ જાણવાનો વિષય છે એમ કહેવાનો અભિપ્રાય છે. અક્રમને પકડવામાં એમ કહેવાનો અભિપ્રાય છે. બહુ જ્ઞાનથી જવાબ આપ્યા છે. પ્રશ્ન પૂછનારે તો પર્યાયના ક્રમનો પ્રશ્ન પૂછો છો, પોતે પ્રશ્નનો સુધી પોઈન્ટ ઉત્તર દેવાને બદલે એમ કહે છે વિચક્ષણતાથી આડકતરી રીતે એક ત્રિકાળી ઉપર જોર દેવાનું, આનું અવલંબન લેવાનું વાત કરો, બાકી બધું મેળવણીનો વિષય છે, સમજાઈ જશે, મેળવાઈ જશે. શું ક્રમનો વિષય જે મેળવવાનો છે એ મેળવી લીધો, જોજો એના ઉપર પણ એ ક્રમગમ કરીને એના ઉપર વજન ન જવું જોઈએ. શું જ્ઞાન લક્ષણ થી આત્મા ઓળખાય, નિર્ણય આત્મા નો નિર્ણય થાય એ વાતો બરાબર છે, પણ પ્રશ્ન કરનાર ને એ નિર્ણય ઉપર વજન હતો, નિર્ણય ના ક્રમ હતો. દેવકુમારજી નો પ્રશ્ન ચાલતો હતો ને, એનું વજન નતા દેવા દેતા, એમ નહીં એમ નહીં છતાં વજન જાય તો ક્રમફળ ની વાત મૂકો, ક્રમફળ ક્યાં એમ કરીને ગૌણ કરી નાખ્યો, ક્રમ ને ફ્રમ માં નાખ્યો, ક્રમફળ ક્યાં. પ્રશ્નકાળ નો પ્રશ્ન, એ પ્રશ્નમાં એનું વજન ખોટી જગ્યાએ જતું હોય તો એની વાત બરાબર હોય તો બરાબર નથી એ જ્ઞાને. ઠીક, શું વાત નીકળી એમાંથી? શાસ્ત્ર વાંચીને બરાબર સમજો હોય પણ એનું વજન બરાબર ન જતું હોય તો યથાર્થ સમજણ ત્યારે છે કે જ્યાં વજન જવું જોઈએ ત્યાં વજન જાય, ને જ્યાં વજન ઉઠી જવું હોય ત્યાં વજન ઉઠી જવું જોઈએ, એનું નામ યથાર્થતા છે. સમજણ શાસ્ત્ર અનુસાર છે એનું નામ યથાર્થતા નથી. શાસ્ત્ર નું નામ તો શાસ્ત્ર વાંચે એને બુદ્ધિવાળાને વધારે થઈ જાય, જેટલા બુદ્ધિવાળા માણસો શાસ્ત્ર વાંચે એ વાંચીને પંડિત થઈ જાય, વિદ્વાન થઈ જાય છે. એનું જ્ઞાન યથાર્થ છે કે નહીં, એનું વજન યથાર્થ જાય તો જ્ઞાન યથાર્થ છે, વજનમાં ફેર પડે તો એ જ્ઞાન યથાર્થ, શાસ્ત્ર ને અનુકૂળ હોય તો યથાર્થ નહીં. ઠીક, એમાં પછી એક બીજો ભેદ કે નિશ્ચય ઉપર વજન દેવાનું છે અને વ્યવહારને ગૌણ કરવાનો છે. એમાં પણ સંતુલન ખોઈ ગયા તો પછી વજન વધારે પડતું દઈ દીધું કે સંતુલન ખોઈ ગયા તો પણ નિશ્ચયાભાસ થાય અને તો પણ એના જ્ઞાનની યથાર્થતા રહેતી. આમ જો જરા માર્ગ ઉપર ચડવાનો કેડી છે, થોડી આકડી છે. વેપારી વેપાર કરવા બે ને વેપાર કરતા ક્યારે આવ્યો કહેવાય? કે પોતાના ભાવે ગ્રાહકને માલ વેચી દે ત્યારે. પોતાના ભાવની પકડ કરતા ગ્રાહક ઉઠીને ચાલ્યો ન જવો જોઈએ અને ગ્રાહક ભાવે માગે એ ભાવે એને આપે ને
આપે નહીં. સંતુલન
બરાબર સંતુલન જાળવાય કે
નહીં?
એને જરાય ખરાબ લાગે એવું બોલે ને નીકળું ઉઠીને હાલતો થઈ જાય. અને છતાં પોતાના ભાવે એને કન્વિન્સ કરાવી દે કે હું કહું છું ભાવ વ્યાજબી છે અને તમે એ ભાવ લ્યો એ ભાવે ખરીદ કરો એ પણ
વ્યાજબી
છે, અને માગો છો ખોટો ભાવ. એનું નામ વેપાર ગીરો છે. ગ્રાહક તો ખોટા ભાવે માગવાનો છે, ગ્રાહક ખોટા ભાવે પડતર થી નીચા ભાવે માગે અને વેપારી એનું દુઃખ લગાડે તેને વેપાર કરતા આવેલો કહેવાય નહીં. ખોટા ભાવે માગે તેને કે લીધા લીધા આવે,
ધંધો જ ન થાય.
લીધા હાલતો હતો તો કા ભાઈ હાલતો થયો,
બીજી
દુકાન આવી ગઈ. એનો વેપાર થવાનો છે, હાલ તો થાય કે એનો વેપાર થાય એમાં
ન થાય,
નો થાય. એ પકડ નો છોડતો હોય તો એને ટાઢું પીવડાવે, ગરમ પીવડાવે, એને મનાવે, એના વખાણ કરે, કાંઈક કરે. અને ઓલી વાત ભૂલવાડે, એની પકડ કરેલી વાત ભૂલવાડે. ત્યારે વેપાર કર્યો કહેવાય કે નહીં?
બરોબર.
એમ આમાં પણ એક સંતુલન જાળવવાની પદ્ધતિ છે. જોર તો એને નિશ્ચય સ્વરૂપ ઉપર જવું જોઈએ, વ્યવહારને પણ ભેદ ઉપર જોર, પર્યાય ઉપર જોર ન જવું જોઈએ, અને છતાં એ પ્રમાણમાં જોર જવું જોઈએ કે જેથી આભાસ થાય
નહીં,
એ ઓછાનો થાય નહીં તો ન
થાય.
બરોબર. એવી બધી વાત છે.
એવાદિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જય હો, પરમ કૃપાળુ થી.